વચનામૃત સારંગપુરનું છઠ્ઠું. એક એક અવસ્થાને વિશે રહેલી બીજી બે બે અવસ્થાઓનું રૂપ, ચાર વાણીના રૂપ. સંવત 1877ના શ્રાવણવદી દશમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિશે રહી છે, એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિશે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહી થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠસ્થાનકને વિશે રહી છે, એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ દુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિશે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે ત્યારે તેને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિશે જણાણા જે વાસનામય ભોગ તેને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિશે સુષુપ્તિ કહીએ. અને સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિશે રહી છે, એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિશે લીન થઈ જાય છે. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું માયા સબળ બ્રહ્મના સુખલેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. અને જાગ્રત ને સ્વપ્નને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તા વૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ રહી છે, અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે, અને વળી તે અવસ્થાને વિશે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્યપદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પરા, પશ્યંતી, મધ્યમાં ને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે, ને શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો છે. પ્રથમ ઉત્પત્તિ કાળને વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષના મસ્તકને વિશે રહ્યું જે સહસ્ત્ર દળનું કમળ તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા, પછી તે નાદ જે તે સુષુમના માર્ગે કરીને તે વિરાટ પુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હવો, તેણે કરીને તે વિરાટ પુરુષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઉર્ધ્વમુખ થતું હોવું, એવી રીતે તે વિરાટ પુરુષના નાભિકંદને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહીએ, અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે, ને તેજના પ્રવાહરૂપ છે, ને અર્ધમાત્રારૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થાતી હોવી, ને ત્યાંથી કંઠદેશને પામીને મધ્યમા નામે થાતી હોવી, ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હોવી, અને અકાર, ઉકાર ને મકાર એ ત્રણ વર્ણરૂપે થઈને પ્રણવ રૂપે થાતી હોવી, ને પછી 52 અક્ષર રૂપે થઈને ચાર વેદ રૂપે થાતી હોવી, એવી રીતે વિરાટ પુરુષને વિશે પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી એ ચાર વાણી સમજવી. હવે આ જીવના દેહને વિશે પણ ચાર વાણી કહીએ તે સાંભળો છે. એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિશે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે, ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિશે સ્વતંત્ર થકા અનુસ્યુત છે એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે, ત્યારે એ જીવ જે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા ભગવાનના જે ધામ, ગુણ ને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે એવી જે વાણી તેને પરાવાણી કહીએ, અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ, અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમા વાણી કહીએ, અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિશે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે, ને સ્વપ્ન ને સુષુપ્તિને વિશે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીના રૂપ સમજ્યામાં આવે પણ બીજાને સમજ્યામાં આવતા નથી. ઇતિ વચનામૃત સારંગપુરનું છઠ્ઠું.
સારંગપુરના છઠ્ઠા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન બે છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે સ્થૂળ દેહે વિવેકે સહિત પૂર્વ કર્માનુસારે બાહ્ય પંચ વિષયના ભોગને ભોગવે તે સત્વગુણ પ્રધાન જાગ્રત અવસ્થા કહી છે, ને તેમાં ભ્રાંતિએ કરીને અયથાર્થપણે ભોગ ભોગવાય તે જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા કહી છે, ને જાગ્રતમાં વિવેક રહિત ભોગ ભોગવાય તે જાગ્રતમાં સુષુપ્તિ કહી છે. આ સ્થૂળ દેહની વિકૃતિ છે અને સૂક્ષ્મ દેહમાં પૂર્વ કર્માનુસારે વાસનામય ભોગ ભોગવે તે રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા છે, ને સ્વપ્નમાં વિવેકે સહિત વાસનામય ભોગ ભોગવે તે સ્વપ્નમાં જાગ્રત અવસ્થા છે, ને સ્વપ્નના ભોગને ભોગવતો થકો જાણે નહીં તે સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા છે. અને ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ તથા વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વ કારણ દેહમાં લીન થઈ જાય તે તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા છે. અને એ સુષુપ્તિને વિશે કર્તા વૃત્તિ ઉત્પન્ન થાય તે સુષુપ્તિમાં સ્વપ્ન છે, અને જાગ્રત ને સ્વપ્નની પીડાના તાપની વૃત્તિ સુષુપ્તિના સુખમાં પ્રવેશ કરે તેના પ્રતિલોમપણાનું જ્ઞાન થાય તે સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા છે. આ કારણ દેહની વિકૃતિ છે. બીજી બાબતમાં આ અવસ્થાઓના ભેદનું જ્ઞાન આપનારા અને આ અવસ્થાઓની વિશે જીવોને કર્મફળને આપનારા મૂળ પુરુષ દ્વારાએ અમે છીએ. ત્રીજી બાબતમાં વૈરાજ પુરુષની ચાર વાણીનું રૂપ કર્યું છે. ચોથી બાબતમાં જીવની ચાર વાણીના રૂપ કર્યા છે. પ્રશ્ન એક. પહેલા પ્રશ્નમાં જીવની જાગ્રત અવસ્થાને વૈરાજની સ્થિતિ અવસ્થાનું કાર્ય કહી અને સ્વપ્ન અવસ્થાને હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય કહી અને સુષુપ્તિ અવસ્થાને ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય કહી. તે વૈરાજ, હિરણ્ય ગર્ભ અને ઈશ્વર કિયા જાણવા? ઉત્તર એક. વૈરાજની સ્થિતિ અવસ્થા ને જીવની જાગ્રત અવસ્થા તે પ્રદ્યુમ્નની સ્થિતિ અવસ્થાનું કાર્ય છે. માટે આ ઠેકાણે વૈરાજ નામે પ્રદ્યુમ્નને કહ્યા છે. અને વૈરાજની ઉત્પત્તિ અવસ્થા અને જીવની સ્વપ્ન અવસ્થા તે અનિરુદ્ધની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય છે. માટે આ ઠેકાણે હિરણ્ય ગર્ભ નામે અનિરુદ્ધને કહ્યા છે. અને વૈરાજની પ્રલય અવસ્થા ને જીવની સુષુપ્તિ અવસ્થા તે સંકર્ષણની પ્રલય અવસ્થાનું કાર્ય છે. માટે ઈશ્વર નામે સંકર્ષણને કહ્યા છે. પ્રશ્ન બે. માયા સબળિત બ્રહ્મ કહ્યા તે કોને જાણવા? ઉત્તર બે. પ્રધાનના પતિ પુરુષને માયા સબળિત બ્રહ્મ કહ્યા છે. પ્રશ્ન ત્રણ. પહેલા પ્રશ્નમાં તુર્યપદ, દ્રષ્ટા, અંતર્યામી, બ્રહ્મ તથા પરબ્રહ્મ કહ્યા તે કોને જાણવા? ઉત્તર ત્રણ. એ સર્વે નામે મૂળ પુરુષને કહ્યા છે. પ્રશ્ન ચાર. બીજા પ્રશ્નમાં અક્ષર બ્રહ્માત્મક નાદ કહ્યો તેનો અર્થ શો સમજવો? ઉત્તર 4. શ્રીજી મહારાજની મૂર્તિના તેજનો ઘોષ થાય છે તેને નાદ કહ્યો છે. તે નાદ શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષર બ્રહ્મમાંથી થાય છે, માટે અક્ષર બ્રહ્માત્મક કહ્યો છે. તે નાદ મૂળ અક્ષર દ્વારે મૂળ પુરુષમાં આવે છે અને મૂળ પુરુષ દ્વારે વૈરાજ પુરુષને વિશે આવે છે. ઇતિ સારંગપુરના 6 વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.